તારીખ 24/6/1985 શ્રી પરમાગમ સાર બોલ નંબર 955 અને 956 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 570 તારીખ 24/6/1985 શ્રી પરમાગમ સાર બોલ નંબર 955 અને 956 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 570
955 ચાલે છે 564 દિગંબર અને શ્વેતાંબર સંપ્રદાયનો સિદ્ધાંત ભેદ શું છે એ વાત અહીંયા લીધી છે. શ્વેતાંબર શાસ્ત્રમાં વ્યવહાર કરતા કરતા નિશ્ચય થાય એ દ્રષ્ટિથી મોક્ષ માર્ગનું નિરૂપણ છે. દિગંબર શાસ્ત્રોમાં મોક્ષ માર્ગ નિશ્ચય મોક્ષ માર્ગ નિરપેક્ષ છે એને પૂર્વ પર્યાયની પણ અપેક્ષા નથી. પૂર્વ પર્યાયમાં ઉત્પન્ન જે પ્રયાસ છે એની પણ અપેક્ષા નથી. પૂર્વ પર્યાયના રાગની અપેક્ષા નથી, પૂર્વ પર્યાયના જ્ઞાનની અપેક્ષા નથી, પૂર્વ પર્યાયના ઉત્પન્ન પુરુષાર્થની પણ અપેક્ષા નથી. એવો નિરપેક્ષ માર્ગ છે. નિયમસારની 12મી ગાથામાં એ વિશે લીધો છે. માર્ગ નિરપેક્ષ છે. અહીંયા તો સ્થૂળ ભૂલ છે. વ્યવહારના જે રાગ પરિણામ છે એ રાગ પરિણામ નિશ્ચય ધર્મનું કારણ છે, શુદ્ધ પરિણામનું કારણ છે, એ સ્થૂળ ભૂલ છે. કેમ કે પ્રથમ સમ્યક દર્શન થતાં રાગની રૂચિ છૂટે છે. વેદજ્ઞાનમાં રાગની રૂચિ છૂટે છે. રાગની રૂચિ રહે અને પ્રથમ સમ્યક દર્શન થાય એ વિતરાગી પર્યાય છે, એવું બનતું નથી. રાગ ભલે 10મા ગુણ સ્થાન સુધી રહેતો હોય પણ રાગની રૂચિ તો 4થા ગુણ સ્થાને જ ચાલી જાય છે. રાગ રહેવો અને રાગની રૂચિ રહેવી બે જુદી જુદી વાત છે. એટલે જેને રાગની રૂચિ છે એ રાગને સાધન માનીને રાગને છોડી શકતો નથી. આ પરિસ્થિતિ થાય છે. ભલો માને છે અને કષાયની મંદતાનો રાગ થાય ત્યારે એને એ રાગનો અનુભવ રૂચે છે. ભલો તો માને છે પણ જ્યારે એ રાગ થાય ત્યારે ત્યાંથી હટવાને નો પ્રયાસ કરવાને બદલે તે રાગ એને રૂચે છે. રૂચે એ ક્યાંથી ખસે? ત્યાંથી. અરુચિ ભાવ થાય તો ખસે. એટલે એક જગ્યાએ વેદજ્ઞાનનું વિલક્ષણ દીધું છે ગુરુદેવે. વેદજ્ઞાનનું વિલક્ષણ ત્રાસી પાને જ્ઞાન ને રાગ વચ્ચે ભેદ જ્ઞાન થવાનું એ લક્ષણ છે કે જ્ઞાનમાં રાગ પ્રત્યે તીવ્ર અનાદર ભાવ જાગે છે. આ ભેદ જ્ઞાન નું લક્ષણ લેવું છે. તે જ્ઞાન અને રાગ વચ્ચે ભેદ જ્ઞાન થવાનું લક્ષણ છે. આત્મામાં રાગની ગંધ નથી. જે આત્મા પરિપૂર્ણ વિતરાગ સ્વરૂપે હોવાથી એમાં રાગની ગંધ માત્ર નથી. એવા જે આત્માની રુચિ અને એ રુચિપૂર્વક ઉત્પન્ન જે ભેદ જ્ઞાનનો પ્રયાસ, એમાં રાગ પ્રત્યે અનાદર ભાવ જાગે છે. વિતરાગી શુદ્ધાત્માનો આદર ભાવ જાગે છે અને રાગાદી દોષ પ્રત્યે અનાદર ભાવ જાગે છે. અનાદર શબ્દ લીધો છે. રાગના જેટલા વિકલ્પો ઉઠે છે તેમાં બળું છું, શું લાગે છે એને? વિજ્ઞાન કરનારને એમ લાગે છે કે રાગના જેટલા વિકલ્પો ઉઠે છે તેમાં બળું છું. રાગ દાહ દહે સદા તાતે સમામૃત સેયે. ચઢાળા દોલતરામજી. વાત તો આવી છે પણ પંડિતોની દૃષ્ટિ ફેર છે, એટલે બિચારા એ પણ શ્વેતાંબરની જેમ વ્યવહાર કરતા કરતા નિશ્ચય થાય છે. એની રાગની રુચિ એમ સમજણને થવાનું મતિદોષનું કારણ એની રુચિ છે. એની જે પોતાની રાગની રુચિ એને સિદ્ધાંતનું સમ્યક અવલોકન થવા દેતી નથી. વાંચે છે તો એ જ શાસ્ત્રો, દિગંબર શાસ્ત્રોમાં આ વાત હોવા છતાં એની દ્રષ્ટિ ફેરે, કેમ કે પૂર્વ પર્યાયમાં નિયમથી કષાયની મંદતા થાય છે. કોઈ જીવ તીવ્ર કષાયમાંથી સીધો તો સીધો ઉપયોગમાં આવી શકતો પણ નથી, ધર્મીય ન આવી શકે. પ્રથમ સમ્યક દર્શનનો તો સવાલ નથી, પણ મિથ્યા દ્રષ્ટિ સમ્યક દ્રષ્ટિ થયા પછી પણ મોક્ષ માર્ગમાં પણ અશુભ ઉપયોગ છે. નીચેના ગુણ સ્થાને, ચોથે પાંચમે ગુણ સ્થાને અશુભ ઉપયોગ છે. તો અશુભ ઉપયોગમાંથી સીધો કોઈ ના આવે, વચ્ચે શુભ ઉપયોગ થઈ જાય. ઊંધો ઘોડો, આડો ઘોડો અને સીધો ઘોડો. એક ઘોડો ઊંધો પીડ્યો હોય એને સીધો કરે તો આડો થઈ જાય. એવી કોઈ પ્રક્રિયા નથી કે આડો થયા વિના સીધો થાય. એવી કોઈ પ્રક્રિયા છે કે થઈ ન શકે? છતાં સીધો એ સીધો છે, આડો તે સીધો નથી. જે એમની અંદર ઘી રાખવું હોય તો આડા ઘડામાં કોઈ રાખે? એમ જે શુદ્ધો ઉપયોગ છે એ અશુભ ઉપયોગમાંથી સીધો કદી થતો નથી. આ પરિણામનું વિજ્ઞાન છે. એ પરિસ્થિતિ જોઈને પરિસ્થિતિનો છળ પકડાણો છે ઊંધી રુચિને કારણે. એ છળ પકડાઈ ગયો છે કે જો થાય છે વચમાં શુભો ઉપયોગ તો શુભો ઉપયોગને પકડવો જોઈએ. તો કે છે કે નહીં, એને છોડતા સિદ્ધિ છે. માર્ગમાં આવવું, વિતરાગતામાં આવવું, એ તો રાગને છોડતા વિતરાગતામાં અવાય છે. રાગને પકડતા વિતરાગતામાં અવાય છે. એ વાત ઊંધી થઈ જાય છે, આખી ઉલટી થઈ જાય છે. રાગના જેટલા વિકલ્પો ઉઠે છે તેમાં બળું છું, અને એ વિભાવ છે, સ્વભાવથી વિરુદ્ધ એવો એ વિભાવ છે. તેમાં દુઃખ દુઃખને દુઃખ છે. રાગ તે ઝેર છે, આ આત્મા માટે રાગ તે ઝેર છે. તેમ પહેલા જ્ઞાનમાં નિર્ણય કરે તો ભેદ જ્ઞાન પ્રગટે છે. આવો નિર્ણય જ્ઞાનમાં કરે અને નિર્ણય કરતા રુચિ પલટાય. નિર્ણય કર્યા વિના રુચિ પલટાશે નહીં તો એને ભેદ જ્ઞાન પ્રગટે છે. એ ભેદ જ્ઞાન સાચું છે કે જે એને શુદ્ધોપયોગનું કારણ થાય. એવું ભેદ જ્ઞાન શુદ્ધોપયોગનું કારણ થાય. આમ છે નાનમા નિર્ણય કરે એટલે જ્ઞાન ને આધારે નિર્ણય કરે, વિચારમાં રાગના આધારે નિર્ણય કરે તો એ વિચાર હજી જે પદ્ધતિએ કરવો જોઈએ એ પદ્ધતિએ નથી. વિચાર વિચારમાં અહીંયા ફેર છે. જ્ઞાન લક્ષણ લીધું છે ને, રાગ લક્ષણ ક્યાં લીધું છે? જ્ઞાનમાં નિર્ણય કરવો છે આત્માનો, જ્ઞાનમાં નિર્ણય કરવો છે રાગાદીનો, તો રાગના આધારે રાગનો નિર્ણય થશે. અનાદિનું જે રાગનું અવલંબન છે એના આધારે રાગનો નિર્ણય થશે. અને જો તને રાગ રૂચશે, રાગ સુહાશે, તો આજે શુભ રાગ સુહાય છે, રૂચે છે, કાલે તને અશુભ રાગ રૂચાવીના રહેશે. એ તો શુભ રાગમાં અશુભ રાગની રૂચિ પડી છે. કેમ કે કષાયની મંદતા બે પ્રકારે થાય છે. એક તો દેવ ગુરુ શાસ્ત્ર શુદ્ધાચરણ આદિ અનેક પ્રકારે શુદ્ધાત્માના વિચારો એ પ્રકારે કષાયની મંદતા થાય, અને એક ઈચ્છિત પદાર્થની પ્રાપ્તિમાં પણ કષાયની મંદતા થાય. ઈચ્છા થાય ત્યારે આકુલતા થાય, તીવ્રતાના જેવો પદાર્થ સંયોગ થાય એટલે ઈચ્છા મંદ પડે, આકુલતા મંદ પડે છે, ઈચ્છા બંધ થાય છે. જો કષાયની મંદતા રૂચશે તો ત્યાં પણ કષાયની મંદતા તને રૂચ્યા વિના રહેશે નહીં. કેમ કે જગતના પ્રાણીઓને સંયોગથી સુખ એ પરિસ્થિતિમાં, માણસને આર્થિક લાભ થાય છે, સરવૈયામાં નફો થાય છે તો એને રાજીપો થાય છે, ખુશી થાય છે, કમાણી વધે છે તો એને ખુશી થાય છે, પછી એ કમાણી દ્વારા ઘરની અંદર રાચ રચીલું ફર્નિચર દાગીના મકાન આદિ બનાવે છે, આબરૂ બારમાં વધે છે કે ભાઈ તો કંઈક સંપન્ન છે અને સુખી છે, તો એને એ બધું ગમે છે કે નથી ગમતું? એ ગમે છે, તેમાં અશુભ છે કે શુભ છે? કે ત્યાં કશાય એટલો તીવ્ર નહીં હોવા છતાં અશુભ છે. ત્યાં ઘરમાં પોતાનું મકાન નહોતું, મકાન ખરીદ્યું, મોટર નહોતી ને મોટર આવી શોરૂમમાંથી ડિલિવરી લઈને આવે, જેવો રંગ રૂપ જે ક્વોલિટી જોતી હોય બરાબર જોતી હોય તારે મળી જાય, તો એને એનો રસ વેદાય છે. એ વખતે જીવને એનો રસ વેદાય છે. અશુભની અંદર ઠીકપણું થઈ ગયું. જો શુભની અંદર ઠીકપણું થાય તો અશુભની અંદર પણ થયા વિના રિયને. આ સિદ્ધાંત અનુકૂળતાનો રસ ચડ્યા વિના રિયને, એ અશુભમાં રસ છે. તો જેને રાગનો અનાદર જાગે એને ભેદ જ્ઞાનનું લક્ષણ કહ્યું. અહીંયા કેવી સરસ શૈલી આવી છે. ભેદ જ્ઞાનનો વિષય લેતા એ વાત કરી કે તું ભેદ જ્ઞાનનો વિકલ્પ કરસ કે જ્ઞાન તે આત્મા, રાગ તે આત્મા નહીં, જ્ઞાન તે હું, આત્મા તે હું, રાગાદિ તે હું નહીં, દેહાદિ તે હું નહીં, કે તને રાગનો એમાં અનાદર છે? જરાક જોઈ લે તપાસે. એને આમ લાગવું જોઈએ, રાગમાં બળું છું એ દુઃખ છે. જે પ્રાપ્ત સંયોગોમાં એને ઠીકપણું લાગી ગયું, એ ઠીકપણામાં એને કેટલો રસ વેદ્યો એની એને ખબર નથી. પણ જ્યારે અનુકૂળતાના નિમિત્તોનો વિયોગ થાય છે, કુટુંબ પરિવારના સભ્યોથી માંડીને મકાન ધન દોલતથી માંડીને, ત્યારે એને એનું દુઃખ થાય છે. થાય છે કે નહીં? કેમ દુઃખ થયું? કે ઝેર તો પહેલા ખાઈ લીધું છે, જ્યારે એનો સંયોગ થયો ત્યારે જે મીઠાશ વેદી લીધી, એ ઝેર તો પહેલા ખાઈ લીધું છે પણ મીઠું ઝેર છે એટલે ખબર પડતી. આ મકાન મારું ને આ ઘર મારું ને આ ચીજ મારી, આ બધું મારું, આ બધું મારે છે, એને કેટલું ઝેર ખાધું છે એની એને ખબર નથી. રોજ અફીણ થોડું થોડું, કેટલું નખમાં આવે એટલું રોજ લે, કેટલું લે એટલું લે, પણ એ વર્ષોથી લીધું એમાં કેટલું ઝેર ટોક્સિકેશન થયું છે એની ખબર નથી. એને એક બી ન મળે ત્યારે ખબર પડે કે આ નાડું તૂટે છે. હવે હાથ પગ ખેંચાય છે અને નાડો તૂટે છે એ ન મળે ત્યારે ખબર પડે છે. એ સંયોગની અનુકૂળતાનો રસ તો જીવે વેદી લીધો, એ તો ઝેર ખાઈ લીધું છે એને ખબર નથી. જ્યારે એનો વિયોગ થાય ત્યારે રિએક્શન આવે છે. એ મારું જીવ, એ અમારે આવો આકરો ઉદય આવ્યો, પણ ભાઈ ઝેર છે ને એ ઝેર ખાધું ત્યારે તને ખબર નથી. હવે તો ઝેરનું ફળ સ્થૂળપણે આવ્યું ત્યારે તને ખબર પડે છે કે આ મને દુઃખ થાય છે, પણ દુઃખ તો તે બી થવું જોઈતું. જે દિવસે ઝેર ખાધું તે દિવસે જ દુઃખ થવું જોઈતું હતું, પણ ત્યારે મીઠું કરીને ખાધું છે. રાગની મીઠાશ લીધી ને રાગની રૂચિથી એને રાગને એવો પકડ્યો છે, જકડીને પકડ્યો છે, એને વિતરાગો પોકારી પોકારીને કહે છે, જીનેન્દ્રો પોકારી પોકારીને કહે છે, ભાઈ તું પણ સ્વરૂપે અમારા જેવો અમારી જાતનો વિતરાગ સ્વરૂપ છો, હું પણ રાગને મૂકી દઉં. કોઈ પણ બાને તું હવે રાગને પકડવા, એ ઝેર છે. રાગ છે તે ઝેર છે. સમયસારમાં તો પ્રતિક્રમણ આદિના વિકલ્પને વિષકુંભ કહ્યો છે. શુદ્ધ સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકાર વિષકુંભ, વિષકુંભ એવું નામ હતું. ઝેરની ઝેરનો ઘડો પીડ્યો છે. સાચવજે જરા. રાગને મીઠો કરતા પહેલા હાથ વાર વિચાર કરજે કે આ મીઠાશ લેવા જેવી છે કે એવી સ્થિતિ નીચેની છે એવું છે. કેટલું આગળ આવવું બાકી છે એ વિચારવા જેવું છે. અધિકાંશ જો પાપમાં એ ઠીક માને છે તો વિચારવા જેવું છે કે શુદ્ધતા કેટલી દૂર છે, કેટલો એ અશુદ્ધતામાં દબાયેલો પડ્યો છે, અથવા ઝેર કેટલું એને ખાધું છે, હજી કેટલું ખાવું છે. તું રાગની રૂચિ કર ને એનું ફળ દુઃખ તને આવે નહીં, બે વાત નહીં બને. ઝેર ખા ને ઝેરનું ફળ થાય નહીં, બે વાત નહીં બને. કેવી રીતે બનશે? જાણે ખાય કે અજાણે ખાય, ઝેર છે ઝેર. કેટલું થયું? મૃત્યુનો ભય છે એટલું થયું. કેટલું થયું એ દુઃખ તપાસવા જેવું છે. એક સાથે 325 માણસ પ્લેન ક્રેશ થયું, એમાં ખલાસ થઈ ગયા. એમાં હિન્દુસ્તાનનું હતું એટલે જરાક થયું, એ પાછું અમેરિકાનું હતું એટલું ન થાત થાત. એમ કીધું હોત કે જે દુશ્મનો તમારા ઉપર લડાઈ કરવા આવતા હતા એનું પ્લેન ક્રેશ થઈ ગયું તો કેટલું થાત. એમાં એવા સાધનો હતા કે હિન્દુસ્તાન ઉપર બમ્બાર્ડિંગ કરવાનું હતું, પણ કુદરતે એને ત્યાંથી રોકી લીધા. તો થાતે તો દુઃખ પ્રસંગ ને તમે કયા દ્રષ્ટિકોણ થી મૂલવો છો એના ઉપર તમારી લાગણી ઊભી થાય છે. આ જે દ્રષ્ટિકોણ નો વિષય છે એ સમ્યક દર્શન નો વિષય છે, ધ રાઈટ એંગલ. જેને સમ્યક દર્શન છે, સમ્યક દ્રષ્ટિ છે, એની પાસે દ્રષ્ટિકોણ સાચો છે. કોઈ પણ પ્રસંગને ને કોઈ પણ પદાર્થને મૂલવવાનો એક વિશિષ્ટતા છે આ વિશે. આ ગઈકાલનો દાખલો છે કે ગઈકાલે આયર્લેન્ડ પાસે સમુદ્રની અંદર પ્લેન ક્રેશ થયું, 325 એર ઇન્ડિયાનો જમ્બો દરિયામાં. તો પછી સવાલ નથી રહેતો, દરિયામાં જ્યારે પ્લેન ક્રેશ થાય ત્યારે કોઈને બચવાનો પ્રશ્ન રહેતો, ફોટવાનું હોય તો હજી કોઈને પ્રશ્ન રહે કે ભાઈ કોઈએ પેરેશૂટ લઈ લીધો ને કૂદી પડ્યા, પણ ઓચિંતું ક્રેશ થાય, ધડાકો થઈને ઉપર જ ફાટી જાય, એમાં નીચે કોણ બચે પછી, સિવાય કોઈ કોઈનું આયુષ હોય ને. બાકી તાત્કાલિક તો કોઈ બચવાનો આશા દેખાય નહીં. તો એને તમે કઈ દ્રષ્ટિએ જોવો છો એટલો સવાલ છે. કે આવું મૃત્યુ મને ન હો, આવું ન થવું જોઈએ, પણ ન થવું જોઈએ એમાં પોતાને પણ ન થવું જોઈએ એ વાત એની અંદર છે કે નહીં, બહુ ઊંડે છે તપાસ કરતી બહુ છે. જ્યારે તમને કોઈ પણ જીવ પ્રત્યે દયા આવે છે, આ તો મૃત્યુનો પ્રસંગ છે, પણ કોઈ પ્રતિકૂળતા કોઈની જોઈને પણ દયા તો આવે છે કે, ત્યારે એ દયા કેવળ દયા છે કે એવો પ્રસંગ મને પણ ન હોય એની અંદર એ વાત પડી છે ઊંડે ઊંડે પણ, કે એવી પ્રતિકૂળતા એવું મૃત્યુ એ પ્રકાર મને પણ ન હોય એ વાત ઊંડે 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 હોય છે. નાનું બાળક હોય 5-15 દિવસનું અને રડવા લાગે જોરથી, કાંઈ પ્રતિકૂળતા બહારમાં ન દેખાતી હોય, ફર્સ્ટ ક્લાસ હાલરડામાં સવાડ્યું હોય, તો પણ એને એટલું દુઃખ થઈ જાય. કેટલું દુઃખ થઈ જાય, શું છે આને, શું છે, કાંઈ ઠીક કરી નાખ, જેટલું મહત્વ છે એટલું દુઃખ છે. મહત્વ નથી તો દુઃખ નથી. એટલે તો ઓલો પ્રશ્ન દીધો કે દુશ્મન બોમ્બ લઈને આવતા હતા ને એમાં એરોપ્લેન ક્રેશ થયો હોત તો તમને એનું દુઃખ થાત છે નહીં? અમથામ ફલાણો કરી નાખ્યો, અમથો અમથો તારા આત્માને દંડ દેવા, એ કઈ કરવા જેવું નથી, તારા અધિકાર ની વાત. પણ જીવને ક્યાં મહત્વ છે એની પણ હજી એને શોધ કરવી પડે છે. નાની પર્યાયની નશ્વરતાને જોવે છે, ક્ષણિકતાને અને અનિત્યતાને જોવે છે, અને નિત્ય ધ્રુવ પ્રત્યે જાય છે. વિશેષપણે જાય જ છે આમ તો, પણ વિશેષપણે જાય છે. વૈરાગના પ્રસંગો જોઈને જ્ઞાનીને વિશેષ આત્મભાવની સ્ફૂર્ણા થાય છે. જગતમાં કેવા દેહ ત્યાગના જે પ્રસંગો છે એ કેટલા અચાનક થાય છે, કે જેમાં સાવધાની કરવાનો કોઈ સમય ન બચે એ પહેલા તો એને દેહ ત્યાગ કરવો પડે છે. એમ જાણીને પ્રતિ સમયની સાવધાની છે એમાં વિશેષ જાગૃતિમાં આવે છે. એનું તો દ્રષ્ટિકોણ તો જેનો જે છે એ પ્રમાણે મૂળવશે એને.
હા,
મિચ્છામી દુક્કડમ અને પ્રભુ સ્તુતિ બે લખી. હા હા, તો રાગ છે ને, શુભ રાગ છે, શુભ રાગ છે, વ્યવહાર પ્રતિક્રમણ ની વાત. નિશ્ચય પ્રતિક્રમણ તો જે જીવ રાગાદી દોષ પ્રત્યેથી પાછો વળીને આત્મામાં લીન થાય તે નિશ્ચય પ્રતિક્રમણ છે. અને તેને અમૃત કુંભ કહ્યો છે. પાછો ત્યાં ને ત્યાં એ પ્રકરણ ચાલ્યું છે. ત્યાં આ પ્રતિક્રમણને એને અપ્રતિક્રમણ કહ્યું છે. પેલા વ્યવહાર પ્રતિક્રમણને પ્રતિક્રમણ કહ્યું છે ને આને અપ્રતિક્રમણ કહ્યું. એવું પ્રતિક્રમણ નહીં, તે અપ્રતિક્રમણ, તે અમૃત કુંભ છે. અને એવું પ્રતિક્રમણ ન થાય ત્યાં સુધી એવું પ્રતિક્રમણ કેમ થાય એનો પ્રયત્ન
બરોબર.
એવું પ્રતિક્રમણ ન થાય ત્યાં સુધી બીજે રસ્તે ચાલ્યા જાવ એમ હોય શકે
નહીં.
ભગવાનનો આદર કરવો, ભગવાનનો આદર થાય ન થાય ત્યાં સુધી શું કરવું કે ભગવાનનો અનાદર કરવો, એ વાત કઈ ઠીક છે? એ ઠીક નથી. આદર ન થાય ત્યાં તો આદર થવાનો એને પોતાના ભાવની અંદર પ્રયાસ ચાલુ રાખવો જોઈએ. આ સીધી વાત છે. વિકલ્પ કરવા સિવાય બીજું શું કરે છે? પ્રતિક્રમણમાં વિકલ્પ કરવા સિવાય બીજું શું કરે છે? એટલે જે જીવો એવી ક્રિયામાં ધર્મ માનીને રોકાઈ ગયા છે એને એનો ચિતાર આપ્યો કે તું ક્યાં રોકાણો હોય તો જો. જ્યાં અમૃત કુંભ છે ત્યાં જાતો નથી ને વિષ કુંભને પકડીને બેસી ગયો છે. એમાંથી કઈ ન થાય તો રખડવાનું તો છે, ઊભું જ છે. આમે રખડવાનું ઊભું છે ને આમે રખડવાનું ઊભું છે. અહીં તો રખડવું મટાડવું છે એવી ઈચ્છાથી, ભાવનાથી, ભાવનાથી ને અભિલાષાથી આવ્યો છે એની ચર્ચા છે. જેને રખડવું છે એ તો ભલે ને રખડે, બીજું એનો ઉપાય શું છે તો સ્વતંત્ર છે. જેને હજી ચાર ગતિનું પરિભ્રમણ વાલનું છે, ભાવ જેને ન હોય વાલું અંતર ભાવ દુઃખ મૂળ માર્ગ સાંભળો હિન દર્શન જ્ઞાન ચારિત્ર ની એકતા એકપણે અને અવિરુદ્ધ જીન માર્ગ તે પરમાર્થ થી રે કયો સિદ્ધાંત બુદ્ધ. એવો માર્ગ કોને સાંભળવાનું કહ્યું કે જેને અંતરમાં ભવ દુઃખ વાલું કર્યું ન હોય તેને. હજી વાલું હોય એને તો કોઈ કહેવાનો પ્રશ્ન નથી, એની સાથેનો આ વિષય જ નથી. એ કઈ કહેતો સાંભળવાનો નથી. પ્રતિક્રમણ કરે તો ઠીક ને ન કરે તો ઠીક, એની ચર્ચા શું કરવી? પોતાને માટે લેવાની વાત છે. ખરો વિષય તો પોતાના માટે ને સ્થિતિ એવી સરખી પડી ગઈ હોય એવું બને છે. એવા પરિણામ એક સાથે થાય છે, એવા પરિણામ એક સાથે અનેક જીવો કરે છે. એનો પણ છાપુમાં છે કે પાકિસ્તાન વાળા આમ કરવાના છે, મારી હટાવો એ બધાને, તોપના ગોળા છોડી દો એના ઉપર, ફલાણું આમને અમથા અમથા પરિણામ ઘણા નથી કરતા. અવારમાં છાપુમાં છે, રેડિયોમાં કે ટીવીમાં સમાચાર આવે ને પરિણામ કરે છે કે નહીં. સ્થિતિ પડી જાય, સરખી પડી જાય, સરખો અમે ઉદય હોય, સરખી સ્થિતિ પડી જાય, રસ સરખો હોય, કોક ક્યાંક હોય, કોક ક્યાંક હોય, કોક ક્યાંક હોય, પણ આવું બધું થાય ત્યારે સંયોગ એક હારે ભેગો થઈ જાય. અનર્થ દંડના કારણો છે, અનર્થ દંડના ફળ ભોગવે છે. ના એને લેવા કે દેવા. બહુ ઉપર છેલ્લો ઉપયોગ હોય છે. મેઘ દ્રષ્ટિ ચક્રવર્તી હોય, લગભગ તો ચક્રવર્તીને યુદ્ધ કરવું પડતું નથી. એક ચક્રરત્ન જે એને ઉત્પન્ન થાય છે, એ ચક્રરત્ન અને એક અશ્વ ઉત્પન્ન થાય છે. એની આયુષશાળામાં જે રત્ન ઉત્પન્ન થાય છે એમાં આ બે મુખ્ય છે. એ ચક્ર આગળ જાય છે, લગભગ તો એને કોઈ રોકી શકતું નથી. દૈવી ચક્ર છે, કોઈ હામો થાય તો બેસી જવું પડે અને શિરચ્છેદ થઈ જાય. પણ ક્યાંક કોઈ સમર્થ હોય છે એવા, તો એને ક્યાંક લડાઈ કરવી પડે છે. સમર્થ હોય તો કરવી પડે. ત્યાં ચક્ર તો છોડ્યું છે ભરતજીએ, પણ એ ચક્રનો પણ મર્યાદા છે કે એક કુળ ના હોય એના ઉપર ચક્ર ના કામ કરે, પાછું આવે. પછી મેં કહ્યું કે તમે તો બંને સમર્થ છો, લડાઈ કરશો તો કાંઈક ની હિંસા થઈ જશે ને ભૂકા બોલાઈ જશે, એના કરતા તમે તમારી તાકાતનું માપ કરી દો એકબીજા સામે સામે. તમારી આપસની તાકાત, તમે બે બળવાન છો, કોઈ કમજોર નથી કે ઘરે બેસીને લડવું એવું તો કોઈને છે નહીં. શરૂ એ છો, તમે તમારી રીતે તાકાતનો પરચો કરી દો ને જેની તાકાત વધે એ બીજા હામો એની નીચે સરેન્ડર થઈ જાય, તાબેદાર થઈ જાય. પણ ત્યાં એ યુદ્ધમાં પણ કોઈ વખત ચક્રવર્તી હોય છે તો એનો ઉપયોગ ઘણો ઉપર છે, જે પરિણામને એ રોકી શકતા નથી એવા. એને મોક્ષ માર્ગની લબ્ધિ થઈ જાય એટલે ત્યાં પણ એ ભિન્ન રહે છે. અશુભ ઉપયોગના કાળમાં પણ, કોઈ પણ પ્રકારના અશુભ ઉપયોગના કાળમાં પણ અને શુભ ઉપયોગના કાળમાં પણ, એક કષાયની તીવ્રતા વાળો પરિણામ છે, એક કષાયની મંદતા વાળો પરિણામ છે. બંને રાગાદીમાં એનાથી ભિન્ન આત્માનો અનુભવ, એવી જે જ્ઞાન વેદના, એ જ્ઞાન વેદનામાં જ્ઞાની પોતાના અસ્તિત્વથી રહે છે અને રાગાદીમાંથી જેણે પોતાનું અસ્તિત્વ ઉઠાવી લીધું છે એવા રાગાદીને ભિન્નપણે જાણે છે, થાય છે એના પરિણામમાં પણ ભિન્ન રહીને એને જાણે છે. આ પરિસ્થિતિ અલૌકિક વિષય છે. ધર્મ ને ધર્મીને લોકો સમજ્યા નથી, કેવું અલૌકિક પરિણમન છે. પહેલો વ્યવહાર અને તે વ્યવહાર કરતા કરતા નિશ્ચય થાય એટલે પહેલો અમુક પ્રકારનો રાગ આવો, શુભ રાગ, આ પ્રકારનો રાગ, એ રાગ કરતા કરતા વિતરાગ થાય એવી દ્રષ્ટિથી, એ દ્રષ્ટિ છે, એ વિતરાગની દ્રષ્ટિ નથી, એ વિતરાગની દ્રષ્ટિ નથી, રાગની રુચિ વાળો પ્રકાર છે. એ દ્રષ્ટિથી તો સનાતન જૈન પરંપરામાંથી પછી દિગંબરનું નામ લીધું છે. મૂળ એ પહેલા દિગંબરમાં સંપ્રદાય નહોતો કહેવાયો, દિગંબર સંપ્રદાય પહેલા નહોતો કહેવાયો, અને મહાવિદે આદિમાં પણ દિગંબર સંપ્રદાય એનું નામ નહોતો ક્યાં. અહીંયા તો સાપેક્ષ થઈ ગયું, એ જ્યાં શ્વેત વસ્ત્ર પરિધાન કર્યું સાધુએ અને સાધુ તરીકે પોતાને પ્રસિદ્ધ કર્યા ત્યારે સામે જે સાધુઓ મગ્ન દશામાં રહ્યા એને દિગંબર કહેવામાં આવ્યા. આ દિગંબર આ શ્વેતાંબર એમ, અંબર એટલે વસ્ત્ર. દિશારૂપી વસ્ત્ર છે, દિક એટલે દિશા. સનાતન એટલે કાયમી ત્રણેય કાળનો, સનાતનનો અર્થ એ છે. સનાતન એટલે જે ત્રણેય કાળે છે એવો, એવું નામ છે સનાતન ધર્મ. સનાતન ધર્મ કહે છે આ, હિન્દુઓ પણ પોતાના ધર્મને સનાતન ધર્મ કહે છે, એ શબ્દ એને લીધો છે પોતાના માટે. શું પેલા આપણે કેમ કે આમાં શું થાય છે કે દિગંબર શ્વેતાંબરની વાત આવતા મતના મંડન ખંડનનો એક પ્રકાર ઉભો થાય, એ પ્રકારથી દૂર રહેવા માટે ગુરુદેવની જે સંસ્થા શરૂ થઈ એને સનાતન જૈન ધર્મ, જૈન ધર્મ એવું કહેવાય. કેવું? સનાતન જૈન ધર્મ. સનાતન એટલે દિગંબરેની અને શ્વેતાંબરેની બેમાંથી એક કઈ નામ નહોતું લીધું. શું શરૂઆત આ રીતે થઈ છે ત્યાં, પછી દિગંબર શબ્દ જોડ્યો છે પાછળથી. ત્યાં ઓલા સંપ્રદાય વાળા ચોટે પીડ્યા છે, દિગંબર શબ્દ વાપરો આ તો અમારો રજીસ્ટર્ડ ટ્રેડમાર્ક છે, આ શબ્દ નીચે તો અમારો વેપાર ચાલે છે, તમારે એ શબ્દ જોતો હોય તો અમારા બંધનો સ્વીકારો. મૂળમાંથી જ અમે એ બંધનમાંથી નથી, એને આપણા ઇતિહાસની સમગણના ઇતિહાસની ખબર નથી. કેમ કે સંપ્રદાયની સંકુચિતતા અને વાડાબંધી સૂચિત છે એ ગુરુદેવ સારી રીતે જાણતા હતા. એટલે દિગંબર શ્વેતાંબર બે માંથી એકે શબ્દનો પ્રયોગ ન કર્યો, સનાતન જૈન કહ્યું. પિતા સાહેબ બધા હતા ત્યારે એ સીતો સનાતનની વાત ચાલી હતી, દિગંબર તો પાછળ થયા. તારી ભાઈ એટલે શું કહ્યું, જયારે તમે દિગંબર સાહિત્ય અને દિગંબર આચાર્યોના તથ્યને, સત્યને અને તત્વને સ્વીકારો છો ત્યારે તમને નામથી શું વાંધો છે? તો નામની સાથે તો કાંઈ પ્રેજ્યુડાઇઝ નથી, કે આ નામ ન જોઈએ એવો તો કોઈ પ્રેજ્યુડાઇઝ નથી. ફક્ત કોઈની સાથે મંડન ખંડનમાં ન પડવું એટલી વાત જરૂર છે. એટલે અહીંયાથી દૂર રહેવા માટે પહેલાં સનાતન જૈન ધર્મ એવી રીતે ત્યાં ટાઇટલ રાખવામાં આવ્યું છે. આ કેવો આપણો ધર્મ છે કે સનાતન જૈન ધર્મ છે. બીજી બહેનશ્રીને પૂછ્યું હતું, નવા નવા હતા એટલે બધા કે આપણને જાતિ સ્મરણમાં મહાવિદ્યનું સ્મરણ છે તો ત્યાં સાધુઓ વસ્ત્ર પરિધાન કરે છે, ત્યાં સાધુઓ શ્વેતાંબર છે કે દિગંબર છે? તો ત્યાં તો દિગંબર છે, ત્યાં કોઈ સાધુ શ્વેતાંબર, ત્યાં તો કોઈ બીજો પંત થતો નથી, ત્યાં દિગંબર નામ પણ નથી ને ત્યાં બીજો કોઈ વાડો ઉત્પન્ન થતો નથી. એટલા તીર્થંકરોમાં ત્યાં પુણ્ય છે, અહીંયા તો કાળ ક્ષેત્ર અને કાળ હીણા છે, ત્યાં તો ઉત્કૃષ્ટ ધર્મક્ષેત્રો છે, ત્યાં બીજો પ્રકાર ઉભો થતો નથી. જાતિ સ્મરણમાં એક પ્રકાર સ્પષ્ટ છે. એ સનાતન જૈન પરંપરામાંથી જુદા પડીને જે સિદ્ધાંત ભેદ થયો 2000 વર્ષ પહેલા, ભગવાન મહાવીર સ્વામી અંતિમ તીર્થંકર પરમાત્મા સિદ્ધાલયમાં પધારી ગયા પછી 500 વર્ષે મતભેદો ઉભા થયા અને એમાં સિદ્ધાંત ભેદ થયા. પ્રથમ સિદ્ધાંત ભેદ થયા છે, પ્રથમ સિદ્ધાંત તૂટે છે. આચરણ તો પછી ત્યાર પછી બહાર આવે છે, જેનું આચરણ વિરુદ્ધ થાય છે એ તો પછી બહાર આવે છે. પહેલા તો એની શ્રદ્ધા ખલાસ થાય છે, એમાંથી જુદા પડીને એ નીકળ્યા. વળી કોઈ દિગંબર સંપ્રદાયમાં રહીને પણ હવે વર્તમાન પરિસ્થિતિમાં આવ્યો કે શ્વેતાંબર આમ માને છે, પણ દિગંબરના સંપ્રદાયમાં રહીને પણ કોઈ કોઈ મુનિઓ અને કોઈ કોઈ વિદ્વાનો જે એમ માને છે તેમાં અને શ્વેતાંબરની માન્યતામાં કાંઈ ફેર નથી. અને એ ભ્રમ થવાનો સંભવ એટલા માટે છે કે અશુભ ઉપયોગમાંથી શુભોપયોગમાં આવ્યા પછી શુભ ઉપયોગમાં આવું થાય છે, વચ્ચે શુભ ઉપયોગ આવ્યા વિના રહેતો નથી. એમ જાણીને એને સાધનને એને કારણ માનીને કોઈ પકડે છે એ અનાદિની રાગની રૂચિવશ એવું થઈ જાય છે. પોતાને માર્ગનું જ્ઞાન નહીં હોવાથી, માર્ગ પ્રાપ્ત નહીં હોવાથી અને વિતરાગી પરમાત્મ દ્રવ્ય સ્વભાવની રુચિ નહીં હોવા છુપાયેલું પડ્યું છે તો કહ્યું ને એ દ્રષ્ટાંત આપ્યા કે એક તો શુદ્ધ તને આ રીતે થશે, કષાયની મંદતા એક તો આ પ્રકારે થશે ધર્મના બહાને, અને એક તો કષાયની મંદતા વિષયોની પ્રાપ્તિ થતા થશે. જો કષાયની મંદતા વાળા પરિણામ તને રૂચી ગયા તો ઓલાપણેથી ખસી નહીં શકતો. જ્યાં પુણ્યનું ફળ આવશે અને ઈચ્છાની સમાપ્તિ થશે ત્યાં પાપ ભાવમાંથી પણ તું ખસી નહીં શકતો. જ્યાં અહીંયા ખૂંચો છો ત્યાં ખૂંચી જઈશ. કેવી રીતે બચીશ? એ રસ ચડ્યા વિના રહેશે? વિતરાગ સર્વજ્ઞ થઈ ગયા છે, વિતરાગ સર્વજ્ઞ થઈ ગયા છે. નિગમ શ્વેતાંબર શું કરવા પછી મુસલમાન ને શું કરવા નથી સમન્વય? એટલે દિગંબર શ્વેતાંબર નો સમન્વય શું કરવા કરો છો? કેમ તમારે આ વાલા છે ને ઓલા દબલા છે, કઈ તમારે શું છે? તમને શ્વેતાંબર પ્રત્યે રાગ છે ને મુસલમાન પ્રત્યે દ્વેષ છે ને, તો શું છે? કેવી રીતે સમન્વય કરો? અરે બધા આત્મા એક સ્વભાવે છે, એકલા જૈન નહીં, એવી તાળાબંધી નહીં હોય એવા દ્રષ્ટિ કરો. એકલી જૈન ના વાળા પૂરતી મર્યાદિત વાંચવા માટે બધા આત્મા ઘટ ઘટ અંતર જીને બેસે, દરેક ના અંતર માં જીન આત્મા બિરાજમાન. ઘટ ઘટ અંતર જૈન મત મદિરાસો કે પાનસો મત વાલા સમજે ન, એમ કહ્યું છે. એ જેને મત થઈ ગયો કે આ મારો મત છે, દિગંબર મારો મત છે, શ્વેતાંબર મારો મત છે, એ તો ગુરુદેવ ના વ્યાખ્યાન માં તો આ મુસલમાન લોટિયા વરા આવતા, પારસી બેન આવતા જામનગર માં, રાજકોટ માં પેલા લોટિયા વરા આવતા, કંગમૂળ ને ખાય વક્ષ ને ખાય, એને રૂચ્યો કે આ આ ધર્મ છે, નિર્દોષ ધર્મ છે, પવિત્ર ધર્મ છે, આ ભગવાન આત્મા રૂચી શકે છે. એ વિરાજનાના ફળમાં અન્ય મતમાં જન્મ થાય છે તો થાય છે, પણ તેથી કાંઈ એને પકડી ન રખાય, કોઈનો દોષ ગાંઠે બાંધી રાખવાનો અહીંયા પ્રશ્ન નથી. એટલી વિશાળતા અને ઉદારતા છે આ વિશે. ગમે ત્યાંથી ગમે તે આવે, ગમે તેટલો પાપી થઈને આવે, એના માટે દરવાજો બંધ નથી કરતા. કટ્ટર માં કટ્ટર વિરોધી હોય, માથાનો વાળનાર હોય, શું કે છે? અમે તો બધાને સિદ્ધ દેખીએ છીએ, આમ જોયો દ્રષ્ટિ. હા, જૈન દ્રષ્ટિ. ભલે કોઈ પોતાને એમ માને કે હું આનો વિરોધી છું, પણ અમે તો બધાને સિદ્ધ સમાન સિદ્ધ જ દેખીએ છીએ, આવી દ્રષ્ટિ છે. બહુ કોઈ પણ જાતના પૂર્વગ્રહ વિના વિષય સમજવા જોઈએ. સંપ્રદાય દ્રષ્ટિકોણ છે, વાડાબંધીનો જે દ્રષ્ટિકોણ છે, એ તો મિથ્યાત્મને દ્રઢ કરનારો પાપ બુદ્ધિનો વિષય છે. એટલે ભૂલે ચૂકે પણ એ પ્રકારમાં તો આવવા જેવા, જેને પોતાનું હિત કરવું નથી, જેને પોતાના હિતની દરકાર નથી, એવા જીવો સમાજ અને સંપ્રદાય, સંપ્રદાય અને સંપ્રદાયમાં રહેલો સમાજ એને મુક્ત કરીને અંદર ચાલ્યા જાય છે. તારું શું એ પેલા નક્કી કર, પછી તને એ સમજણ પડશે સમાજની. તારી સમજણ પડી નથી ને સમાજની સમજણથી વાત કરે છે, ગડબડ સમજી. શું કહે છે કે દિગંબર સંપ્રદાયમાં રહીને પણ કોઈ એમ માને કે રાગ કરતા કરતા ધર્મ થશે, વ્યવહાર કરતા કરતા ધર્મ થશે, તો એમ માનનાર પણ શ્વેતાંબર જેવા જ અભિપ્રાય વાળા છે. તેને દિગંબર જૈન ધર્મની અથવા સનાતન જૈન ધર્મની એને ખબર નથી. સનાતન જૈન ધર્મની એને ખબર નથી. તો કોઈ કોઈ દિગંબર પંડિતને આ લોકોને વર્ણિધિ સાથે કે કર્મ કરાવે છે, રાગ કોણ કરાવે છે કે કર્મ કરાવે છે, સ્વતંત્રભાઈ માન્યતા છે. આના કે રાગ કર્મ કરાવે છે તો કે હવે ઈશ્વર કરાવે છે ને કર્મ કરાવે છે એમાં શું ફેરવ્યું? આ ઈશ્વર કરતા વાર ચાલ્યા જશે, વાર નહીં લાગે. આ ઈશ્વર કર્તૃત્વ વાત છે આખો જગતમાં, પછી બધે ચાલ્યું છે. પછી મુસલમાન હોય તો ખુદા કરે અને હિન્દુ હોય તો ઈશ્વર કરે, પણ એમાં હિન્દુ મુસલમાનમાં એ બાબતમાં કાંઈ ફેર નથી. એ બાબતમાં તો હિન્દુ મુસલમાન જેવા જ છે, એનો ખુદા કરે છે અને એનો ભગવાન કરે છે. પછી એને શંકરને માન્યો હોય તો શંકરને કરે, ને વિષ્ણુને માન્યો તો વિષ્ણુ કરે, ને હનુમાનને માન્યા હોય તો હનુમાન કરે, ને માતાને માની હોય તો માતા કરે. બધા એક લાઈનમાં છે. એમાં એ કર્મ કરે છે એમાંથી ઈશ્વર કરતા થઈ ગયો છે, બે માં કઈ ફેર કઈ કર્યા વગર નો રહેતો નથી. ઓરડામાં પૂરી રહે છે કઈ, હે? એને જરૂર લાગે ત્યારે ઈશ્વર ને મૂકે તડકે, અને હામો આવે તો લાકડી ઉપાડે. શું કે એનું ધાયડું ન થાય ને હામાં પડે જ, કારણ કે પોતે ઈશ્વર છે ને, ઐશ્વર્ય અનંત ગુણનું ઐશ્વર્ય ને છે. ઈશ્વરને ગાંઠે એવો તો નથી, શું સમોસરણમાં જઈને ઈશ્વરને નથી ગાંઠ્યા, ભગવાનને નથી ગાંઠ્યા, ને આમે ગાંઠે એવો નથી. એ તો ઘણા આવે છે, એ લોકોને બહુ કથન આવે છે. શું કે જીવને જ્યાં વર્તમાન સંયોગો ઉપર મહત્વ છે, દ્રષ્ટાંત એવું આવે છે. શેઠ હતા, બહુ ભગત હતા, ભગવાનના અનન્ય ભગત ગણાતા હતા, પણ મમતા અંદરમાં ઘણી કુટુંબ પરિવારની હતી. એમાં મોટી ઉંમરે દીકરો થયો. ભગવાન કહેવું કે તારે તારે વંશ માટે કઈક તને ઈચ્છા રહી ગઈ હતી, તો આ તારી ઈચ્છા પૂરી કરી મેં. હવે હાલ તમારી હારે, તું મારી હારે વૈકુંઠમાં, આપણે બે સાથે રહીએ, અમે તમારી ભક્તિ ખૂબ કરીશું. બાપુ અત્યારે હવા દો કે આને મોટો થઈને પરિણામી લાવીએ. ત્યાં સુધી ભગવાને રાહ, ત્યાં એવા બધા ગપ્પા કથાનું યોજના બહુ ચાલુ. તો હવે આ લગ્ન થઈ ગયા, હવે તો આવતે તો હવે એને અગણી આવવા દો પૈસા. હા, વંશનો તો સવાલ છે કે નહીં, એને અગણી પણ આવી બાઈને. તો કહેવા આ દીકરાને જરા મોઢું જોઈ નહીં જવાનું કે આ મોઢું જોઈ લે આ ભગવાનને તડકે મૂકે. કાંઈ ભગવાનને કોઈ માને છે એ વાતનો માલ નથી, પોતાને જે જોઈએ છે એને માને છે, પોતે જેમાં સુખ કલ્પ્યું છે એને માને છે, બીજું કાંઈ નથી. માનવા થાનવાનો બીજો કાંઈ પ્રશ્ન છે નહીં, પોતાને જેમાં જે ઠીક લાગ્યું છે એ જ માને. બાકી ભગવાનને પણ ઉડાડે છે, ગમે એ સામે હોય તો એને ઉડાડે છે. પોતે ઈશ્વર છે કે નહીં એ એનું ઐશ્વર્ય છે. ઊંધાઈ પણ એની બળી ને સવળાઈ પણ એની બળી. સંશન 55 મોક્ષાત્મા છે.
ઈશ્વરજીની મુખ્ય સિદ્ધાંત પૂરું બતાવે છે. નિયત નો નિર્ણય પુરુષાર્થ થી થાય છે. નિયત એટલે શું? જે કાળે જે થવાનું છે ને ફેરફાર નથી થવાનો એનું નામ નિયત છે. નિયત એટલે ચોક્કસ. હવે અહિયાં નિશ્ચય ને વ્યવહાર સમકક્ષ છે, કક્ષી છે, માનવું બરાબર છે. બંને નયોને સમકક્ષી માનનાર બીજો સંપ્રદાય છે. તેઓ બંનેને સમકક્ષી અને બંને નયોના આશ્રયથી ધર્મ થાય છે એમ નિરૂપણ કરે છે. તે સંપ્રદાયની વ્યવહાર નયના સંબંધમાં કેવી માન્યતા છે? શ્રી મેઘવિજયજી ગણીકૃત યુક્તિ પ્રબોધ નાટક આ ગણેશજી કવિવર શ્રી બનારસીદાસજીના સમકાલીન હતા. તેમણે વ્યવહારના આલંબન વડે આત્મહિત થાય છે એમ કહીને શ્રી સમિસાર નાટક તથા શ્રી દિગંબર જૈન મતના સિદ્ધાંતોનું ખંડન કર્યું છે. જેઓ લગભગ 16મી શતાબ્દીમાં થયા. વળી શ્રી ઈશ્વરવિજયજી મહામહોપાધ્યાયે ગુર્જર સાહિત્ય સંગ્રહમાં 507, 219, 222, 584 અને 585માં દિગંબર જૈન ધર્મના ખાસ સિદ્ધાંતોનું ઉગ્ર કડક ભાષા વડે ખંડન કર્યું છે. તે મોટા ગ્રંથકાર અને વિદ્વાન હતા. તેમણે દિગંબર આચાર્યોનો મત આ પ્રમાણે બતાવ્યો છે કે નિશ્ચય થયા પછી જ વ્યવહાર હોઈ શકે છે. વ્યવહારની પ્રથમ હોઈ શકતો નથી. પ્રથમ વ્યવહારની તથા વ્યવહાર ધર્મ અને પછી નિશ્ચય તથા નિશ્ચય ધર્મ એમ નથી. આ સિદ્ધાંતોનું ખંડન કર્યું છે. નિશ્ચય અને વ્યવહાર બંને સમકક્ષી નથી, પરસ્પર વિરુદ્ધ છે. તેમના વિષય અને ફળમાં વિપરીતતા છે. નિમિત્તનો પ્રભાવ પડતો નથી. ઉપર મુજબ દિગંબર આચાર્યોનો મત છે આચાર્ય આ મૂળ સિદ્ધાંતોનું તે સંપ્રદાયને એ ઉગ્રતાથી જોરથી ખંડન કર્યું છે. માટે જરૂર જિજ્ઞાસુઓને વિનંતી કરવામાં આવે છે કે તેમાં કયો મત સાચો છે તેનો નિર્ણય સાચા શ્રદ્ધાંતને માટે કરો. તેનો નિર્ણય મતના મંડન ખંડન માટે નહીં, પણ પોતાનું શ્રદ્ધાંત શુદ્ધ થાય તેના માટે તે સાચા શ્રદ્ધાંત માટે કરો કે જે પ્રયોજનવાન છે અથવા જરૂરી છે. એ ખૂબ મોટા પછી રામજીભાઈ નિયત નો નિર્ણય પુરુષાર્થ થી થાય છે. નિયત એટલે જે કાળે જે થવાનું તે અફળપણે ફેર્યા વિના થવાનું એવો જે નિર્ણય કરવાનો હોય છે એ નિર્ણય કરવામાં નિર્ણય કરવા સંબંધિત પુરુષાર્થ પણ હોય છે. ક્યારે પણ પુરુષાર્થનું પરિણમન ન હોય. જ્યારે જે કાર્ય કરવામાં આવે તદનુસાર તેનો પુરુષાર્થ પણ હોય છે. તો અહીંયા કોઈ નિયતનો નિર્ણય કરે છે તો એ નિર્ણય કરવામાં પણ પુરુષાર્થ હોય છે. નિયત જે થવાનું જે થવાનું તે થવાનું એ જે વસ્તુ થઈ નથી તે સંબંધમાં પણ એમ લાગુ પડે છે. તો એ કોઈના જ્ઞાનનો વિષય છે. બરાબર. કોના જ્ઞાનનો એ વિષય છે એની તપાસ કરતા જેને ત્રણ કાળ અને ત્રણ લોકને એક સાથે જાણ્યા છે, એક સમયમાં જાણ્યા છે, એવા જે સર્વજ્ઞ છે એને આ વિષય સાથે સંબંધ થાય છે. કાં તો સર્વજ્ઞને માનો અને કાં તો સર્વજ્ઞને ન માનો. કોઈ એમ કહે કે ના, અમે સર્વજ્ઞને માનવા તૈયાર નથી. આવી જો નિયતની વાત આવતી હોય તો અમે સર્વજ્ઞને પણ માનવા તૈયાર નથી. તો એને પણ પૂછીએ કે તું સર્વજ્ઞને ક્યાં કાળે માનવા તૈયાર નથી, અત્યારે કે સર્વકાળે માનવા તૈયાર નથી? સર્વકાળે માનવા તૈયાર નથી. સર્વકાળે અને સર્વક્ષેત્રે માનવા તૈયાર નથી કે આ સર્વકાળે અને સર્વક્ષેત્રે માનવા તૈયાર નથી? સેના ઉપરથી પણ તૈયાર નથી કે છે નહીં, માટે છે નહીં એવું તે સર્વકાળ ને સર્વક્ષેત્ર ને તે જો જ્ઞાન કર્યું હોય તો તે સર્વજ્ઞ થયો. સર્વકાળ ને સર્વક્ષેત્ર ને તમે જો જ્ઞાન વર્તતું હોય કે સર્વજ્ઞ જેવું કોઈ નથી સર્વક્ષેત્રમાં અને સર્વકાળમાં, તો તમે સર્વજ્ઞ થયો. સર્વજ્ઞ ની નાસ્તિક રહેતી નથી, એમાં પણ સર્વજ્ઞ ની અસ્થિ આવે છે. આવે છે કે તર્કણા છે, તર્ક થી વાત લેવી પડે છે. તર્ક કોઈ તર્ક ઉપર ચડે છે તો એનું તર્ક થી પાછો વાળવો પડે છે. અહીંયા એમ કહે છે કે જે કાળે જે થવાનું તે થવાનું, જીવનું જે કાર્યમાં નિયતપણું છે, કોઈ પણ પદાર્થની અવસ્થાનું નિયતપણું છે, એમ નક્કી કરવા માટે પુરુષાર્થ સર્વજ્ઞને પણ નક્કી કરે છે અને સર્વજ્ઞને નક્કી કરે છે, તે સર્વજ્ઞ સ્વભાવને નક્કી કરે છે. સર્વજ્ઞ સ્વભાવને નક્કી કરે છે, તે આત્માના સ્વરૂપને નક્કી કરે છે. આમ આત્માના સ્વરૂપના નિર્ણયનો પુરુષાર્થ સાથે સાથે નિયતની સાથે સાથે છે. હવે વર્તમાન જૈન સંપ્રદાયોમાં ગોશાળાનો નિયતવાદ નિષેધવામાં આવ્યો છે, એટલે નિયતની વાત ચાલે છે ત્યાં લોકોને ગોશાળો યાદ આવે છે. તો ગોશાળો પણ નિયતવાદમાં હતો, અને આપણે કાંઈક નિયતનું નક્કી કરવા જતા કાંઈક ગોશાળાના નિયતવાદમાં તો નહીં ચાલ્યા જઈએ ને, કે એની પાસે મિથ્યા નિયતવાદ હતો. અને એ ગોશાળાનો નિયતવાદ તો અત્યારે ગણાયને છે. જ્યારે એને ખોટું સમાધાન લેવું હોય ત્યારે કે ભાઈ તો જે કાળે જે થવાનું હતું તે થયું, હવે એમાં આપણે કાંઈ ફેરફાર કરી શકતા નથી, મૂકો વાત. અને જ્યારે એને જરૂરિયાત લાગે ત્યારે કોઈ એને એમ કે પણ જે થવાનું છે થશે, તમે શું કરવા આટલા બધા દુઃખી થાવ છો, તો કે નહીં એમાં ન ચાલે, એમાં તો હું કહું એમ મારે આમ જ કરવું છે ને બીજી રીતે હું થવા દઈશ, થવા નહીં દઉં એમ કહે છે. એ ગોશાળાના નિયતવાદીઓ છે કે એક એને ઠીક પડે ત્યાં નિયતિ સ્વીકારે છે અને એને ઠીક પડે ત્યાં એ નિયતિને ઉડાવે છે. એવી જે નિયતિનો વિષય જે છે એ મિથ્યા નિયતવાદ છે, એવી વાત અહીંયા નથી એમ કહે છે. એક વ્યક્તિ ભગવાન મહાવીર સ્વામીના વખતમાં થયેલી, ભગવાન મહાવીર સ્વામીના વિરોધી એક વ્યક્તિનો ઇતિહાસમાં નામ છે અને નિયતવાદથી એને વિરોધ કર્યો હતો.